તારીખ 27/5/1993 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 110 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 58
કલશ 110 જીવના પુણ્ય પાપના પરિણામ સૂક્ષ્મ ચર્ચા આ કલશમાં રાજમલજીએ આ ટીકા કલશની ટીકામાં કરી છે. કેવી રીતે પરિણામ થાય છે, પરિણામનું કારણ શું છે, નિમિત્ત કારણ શું છે, ઉપાદાન કારણ શું છે. નિમિત્તનો વિષય તો સ્થૂળ છે, ઉપાદાનનો સૂક્ષ્મ વિષય અહીંયા એમણે પ્રતિપાદન કરેલો છે. યાવત પાકમ ઉપૈતિ કર્મ વિરતિ જ્ઞાનસ્ય સંયંગસા કર્મ જ્ઞાન સમુચયોપી વિહિતસ્તાવન કાચિત ક્ષતે કિંતુ અત્રાપિ સમુલ્લસતે વશતો યત કર્મ બંધાયતન મોક્ષાય સ્થિતમ એકમેવ પરમમ જ્ઞાનમ વિમુક્તમ સ્વતઃ. અર્થ, અહીં કોઈ ભ્રાંતિ કરશે કે મિથ્યા દ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે તે બંધનું કારણ છે, પણ સમ્યક દ્રષ્ટિનું છે જે યતિપણું એટલે કે શુભ ક્રિયારૂપ બાહ્ય યતિપણું તે મોક્ષનું કારણ છે. કારણ કે અનુભવ જ્ઞાન તથા દયાવ્રત સંયમ રૂપ ક્રિયા બંને મળીને જ્ઞાનાવરણ આદિ કર્મનો ક્ષય કરે છે. આવી પ્રતીતિ કેટલાક અજ્ઞાની જીવો કરે છે. શું વાત ઉઠાવી છે એમણે કે મિથ્યા દ્રષ્ટિનો શુભ ભાવ તો બંધનું કારણ છે, પણ સમ્યક દ્રષ્ટિ મુનિ હોય, ભાવલિંગે સંત હોય, એમની જે શુભ ક્રિયા અને શુભ પરિણામ છે એને તો મોક્ષનું કારણ કહેશો ન હોય. મિથ્યા દ્રષ્ટિના સંયમને બંધનું કારણ કયો, પણ સમ્યક દ્રષ્ટિ સંયમ પાળે તો એને તો મોક્ષનું કારણ કહેશો કે નહીં કયો? આવો પ્રશ્ન ઉઠાવ્યો છે. અથવા કોઈ એમ માને છે કે અમે મિથ્યા દ્રષ્ટિ હતા ત્યાં સુધી તો બંધનું કારણ થયું અમને, હવે તો જ્ઞાન સહિત અમે ક્રિયા કરીએ છીએ માટે અમને જ્ઞાન પણ છે, સમ્યક્ત્વ પણ છે, અને હવે અમારો જે સંયમ છે એ મોક્ષનું કારણ છે. આવી પ્રતીતિ, ભ્રાંતિગત પ્રતીતિ શો, અહીં કોઈ ભ્રાંતિ કરશે, આવી કોઈ ભ્રાંતિથી વિચાર કરશે કે મિથ્યા દ્રષ્ટિનું યતિપણું ક્રિયારૂપ છે તે બંધનું કારણ છે, એની જે શુભ ક્રિયારૂપ યતિપણું છે તે બંધનું કારણ છે, સમ્યક દ્રષ્ટિનું છે જે યતિપણું શુભ ક્રિયારૂપ યતિપણું, અંદરની ભાવલિંગનું યતિપણું નહીં અહીંયા, કારણ કે પુણ્ય પાપનો અધિકાર છે ને, એટલે શુભ ભાવ થાય છે તે મોક્ષનું કારણ છે. કેમ કે સમ્યક દ્રષ્ટિને અનુભવ જ્ઞાન છે, અને એ ઉપરાંત એ જ્ઞાનની સાથે દયા પાળે છે, વ્રત પાળે છે, તપ કરે છે, સંયમ કરે છે, સંયમ પાળે છે, એ બધી ક્રિયા બંને મળીને કર્મ ક્ષય કરે, જ્ઞાનાવરણાદિ એટલે આઠે કર્મનો ક્ષય કરવામાં નિમિત્ત થાય છે. આવી પ્રતીતિ કેટલાક જીવો કરે છે, આવી ભૂલ કરે છે, આવી આવો વિશ્વાસ કરે છે. ત્યાં સમાધાન આમ છે કે શું છે કે જો સમ્યક દ્રષ્ટિનો શુભ ભાવ બંધનું કારણ ન હોય ને ખાલી મિથ્યા દ્રષ્ટિનો શુભ ભાવ બંધનું કારણ હોય તો પછી જે પુણ્ય તત્વ છે એ તત્વ બે પ્રકારે કામ કરે છે એમ થયું. તો એ પુણ્ય તત્વ બંધનું કારણ છે એમ ન રહ્યું, પુણ્ય તત્વ બંધનું પણ કારણ અને મોક્ષનું કારણ. કાયદો તો બધા માટે સરખો છે, સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય. રાગ તો બધાને બંધનું જ કારણ છે, અથવા રાગ એકાંતે બંધનું કારણ છે એમ કહીએ તો પણ ખોટું નથી. શું સંયમ ની, શરીર સંયમ ની પણ ક્રિયા, મન વચન ના કાયા ને સંયમ ની ક્રિયા, અને સાથે સાથે જીવ ના શુભ પરિણામ પણ સંયમ ના હોય. વ્રત નું પચકાણ લે ધર્મ બુદ્ધિ એ, પણ એ જે શુભ ભાવ થયો એ બંધનું કારણ છે કે મોક્ષનું કારણ છે, સમ્યક દર્શન હોય કે ન હોય પછીની વાત છે. તત્વ દ્રષ્ટિએ શું છે, તત્વ તો કઈ બદલાઈ જાય નહીં, સમ્યક દ્રષ્ટિ માટે તત્વ બદલાઈ જાય એવું તો કઈ બને નહીં. ત્યાં સમાધાન આમ છે કે જેટલી શુભ અશુભ ક્રિયા બહિર્જલ્પ વિકલ્પ અથવા અંતરજલ્પ રૂપ, બહિર્જલ્પ રૂપ વિકલ્પ અથવા અંતરજલ્પ રૂપ વિકલ્પ, અથવા દ્રવ્યોના વિચાર રૂપ, છ દ્રવ્યના વિચાર રૂપ, અથવા શુદ્ધ સ્વરૂપનો વિચાર ઇત્યાદિ બધા લઈ લીધા, જેટલા કોઈ વિકલ્પ વિચાર હોય, શું જેટલી ક્રિયા હોય પરિણામની. અશુભની ક્રિયા તો ખેર જુદી વાત છે, પણ આ તો શુભની ક્રિયામાં લીધા કે વ્રતશીલ સંયમના શુભ પરિણામ હોય, છ દ્રવ્યના વિચારના વિકલ્પ હોય, કે શુદ્ધ સ્વરૂપનો સૂક્ષ્મ અંતરજળ રૂપ વિચાર હોય, અંદર બહુ સૂક્ષ્મ વિકલ્પ ઉત્પન્ન થતો હોય, શું શુદ્ધ વિકલ્પનો હોય, ઘણો કશાય મંદ થાય ત્યાં, શું એ સમસ્ત કર્મ બંધનું કારણ છે. શું લીધું, આ બધું કર્મ બંધનું કારણ છે, એમાં કાંઈ અપવાદ નથી, કોઈ અપવાદ નથી. ત્રિકાળી સિદ્ધાંતની વાત કરે છે, શું એ ત્રણેય કાળે એ બધા પરિણામ કર્મ બંધનું કારણ છે. આવી ક્રિયાનો આવો જ સ્વભાવ છે, ઠીક, એનું સ્વરૂપ છે. સ્વભાવ કયો કે એનો એ પુણ્ય તત્વનું સ્વરૂપ છે. પછી એ પુણ્ય તત્વ તરીકે તત્વ જ પુણ્ય તત્વ છે, પછી સ્થૂળ હોય કે સૂક્ષ્મ હોય, પરદ્રવ્યનો વિચાર હોય દેવગુરુ શાસ્ત્રનો કે આત્મદ્રવ્યનો વિચાર હોય, પણ પુણ્ય ભાવ તે પુણ્ય ભાવ છે અને તે બંધનું કારણ છે. આવો જ સ્વભાવ છે સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિનો, એવો ભેદ તો કાંઈ નથી. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનું અહીંયા કોઈ કારણ નથી, ને એ કારણ અહીંયા વિચારવાની પણ જરૂર નથી. અહીં તો તત્વની વાત ચાલે છે, નવ તત્વના અધિકાર છે ને, તો પુણ્ય તત્વને દર્શાવવું છે કે પુણ્ય તત્વ બંધનું કારણ છે. તો કે હશે મિથ્યા દ્રષ્ટિને, પણ સમ્યક દ્રષ્ટિને તો મોક્ષનું કારણ થાય કે નહીં, કે નહીં સમ્યક દ્રષ્ટિને પણ એ મોક્ષનું કારણ નથી. સમ્યક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિનો એવો ભેદ તો કાંઈ નથી. એવા કર્તૃત્વથી એટલે એવા કૃત્યથી એવો બંધ છે, શુભ ભાવ રૂપ પરિણામથી એવો બંધ છે. જે શુભાવરૂપ કૃત્ય છે, કર્મ છે, એનો એવો એ બંધનું જ કારણ છે, પછી ગમે તેને હોય. શુદ્ધ સ્વરૂપ પરિણમન માત્રથી મોક્ષ છે, બંધ અને મોક્ષ પ્રતિપક્ષ છે પાછા, બંધ છે તે મોક્ષ નથી, મોક્ષ છે તે બંધ નથી, અશુદ્ધિમાં શુદ્ધિ નથી અને શુદ્ધિમાં અશુદ્ધિ નથી. એટલે શુદ્ધ સ્વરૂપનું જે પરિણમન છે, શુદ્ધ સ્વરૂપ રૂપ જે પરિણમન છે, એ પરિણમન માત્રથી જ મોક્ષ છે, બાકી કોઈ મોક્ષનું કારણ નથી. જોકે એક જ કાળમાં સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન પણ છે અને ક્રિયારૂપ પરિણામ એટલે શુભ પરિણામ પણ છે. સાધક દશામાં સમ્યક દ્રષ્ટિ જીવને શુદ્ધ જ્ઞાન રૂપ એટલે શુદ્ધ સ્વરૂપનું પણ પરિણમન છે એક અંશમાં, બાકીના અંશમાં ક્રિયારૂપ શુભ પરિણમન પણ છે. તો પણ ક્રિયારૂપ જે પરિણામ તેનાથી એકલો બંધ થાય છે, જેટલે અંશે રાગ બાકી છે એટલે અંશે સમ્યક દ્રષ્ટિને પણ કર્મ બંધ નવો પડે છે. ભલે એ બંધ ઘટતો ઘટતો ઓછો ઓછો થતો જાય છે અને છૂટવામાં વધારે છૂટે છે, નિર્જરા વધારે અને કર્મનો આશરો બંધ થોડો, એટલે સ્ટોક ખલાસ થતો જાય છે. જૂનો સ્ટોક ખલાસ થતો જાય છે, નવો આવે છે એ થોડો આવે છે અને જાય છે વધારે. પણ જે પરિણામ શુદ્ધાવરૂપ છે એ તો નવો બંધ કરે કરે ને કરે છે, એ વાત ચોખ્ખી છે. એટલે સમ્યક દ્રષ્ટિના એ પરિણામ તેનાથી પણ એકલો બંધ જ થાય છે. જેનાથી બંધ થાય છે એનાથી છૂટતા નથી, જેનાથી છૂટે છે એનાથી બંધ થતો નથી, બે અંશ જુદા જુદા છે. એનાથી એકલો બંધ થાય છે, કર્મનો ક્ષય એક અંશ માત્ર પણ થતો નથી. જે અંશથી બંધ થાય છે તે અંશથી તો જરા પણ મોક્ષ થતો નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે, આ તો વસ્તુ સ્વરૂપ છે, વસ્તુ વિજ્ઞાન છે. આ તો શું એમાં સહારો કોનો, કે એમાં કોઈની મદદ મળે કે આને સમ્યક દ્રષ્ટિને આવો શુભ ભાવ થાય ત્યારે એને બંધ ન ગણવો કે ન થાય, એ વાત અહીંયા કામ આવે એવી નથી. એનો કોઈ ઉપાય જ નથી, સહારો એટલે એનો કોઈ બીજો ઉપાય નથી. શુભ ભાવથી બંધ થાય એનો કોઈ બીજો ઉપાય નથી. સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, ગ્રહસ્થી હોય કે મુનિ હોય, ગમે તે હોય, તેજ કાળે શુદ્ધ સ્વરૂપ અનુભવ જ્ઞાન પણ છે. શું તે કાળે શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપે જ્ઞાન પણ છે. શું તેજ કાળે શુદ્ધ સ્વરૂપ અનુભવ જ્ઞાન પણ છે અને તેજ કાળે જ્ઞાન થી કર્મ ક્ષય પણ થાય છે. શું તેજ કાળે શુદ્ધ સ્વરૂપ અનુભવ જ્ઞાન પણ છે અને તેજ કાળે જ્ઞાન થી કર્મ ક્ષય પણ થાય છે. બે બે અંશ જુદા જુદા છે, પર્યાય જ છે. એનાથી જે શુદ્ધ સ્વરૂપ જ્ઞાન છે તે જ્ઞાન થી કર્મ ક્ષય થાય છે. શું અને એક અંશ માત્ર પણ તેનાથી બંધ થતો નથી. જે અંશ થી બંધ થતો નથી તેના તે અંશથી જરા પણ ન થાય. જે અંશથી બંધ થાય છે તે અંશથી બિલકુલ બંધ જ થાય, બીજું કાંઈ થાય નહીં. અને બંને છે, સમ્યક દ્રષ્ટિને બંને અંશો છે. વસ્તુનું એવું જ સ્વરૂપ છે, વસ્તુનું સ્વરૂપ તો આવું છે. આ સાધક દશામાં આમ જ થાય. જો બિલકુલ બંધ ન થાય તો સિદ્ધ દશા થઈ જાય. જો બિલકુલ કર્મની સમનિદ્રાને મોક્ષ અંશે પણ ન થાય તો મિથ્યા દ્રષ્ટિ હોય. સાધક દશામાં તો બંને હોય હોય ને હોય, એનું નામ જ સાધક દશા છે. એને મિશ્ર ધર્મ દશા પણ કહેવામાં આવે છે. અનુભવ પ્રકાશમાં મિશ્ર ધર્મ લીધો છે. શું વસ્તુનું એવું જ સ્વરૂપ છે, આવું જેમ છે તેમ કહે છે. અને આ વાત હવે આ કળશમાં કરવી છે. શું કે છે? 110 નંબરના કળશમાં જે વાત કરવી છે એનો ટીકાકાર પંડિતજીએ ઉપોદઘાત કર્યો અહીં સુધી. હવે એક એક આચાર્ય મહારાજના શ્લોકના શબ્દો લઈને એના ઉપર ટીકાનો અર્થ કરશે. અત્યારે તો એ આ શ્લોકની અંદર શું કહેવું છે એના વિષયનો ઉપોદઘાત કર્યો અહીં સુધી. આ વિષય અહીંયા કહેવો છે. આવું જેમ છે તેમ કહે છે કે તાવત કર્મ જ્ઞાન સમુચ્ચય અપી વિહિત, ત્યાં સુધી ક્રિયારૂપ પરિણામ અને આત્મદ્રવ્યનું શુદ્ધત્વ પરિણમન તેમનું એક જીવમાં એક જ કાળે અસ્તિત્વ પણ છે એવું પણ છે. સાધક દશામાં આવું પણ છે કે એક જ જીવને શુદ્ધાવરૂપ ક્રિયાનું પરિણામ પણ છે અને આત્માનું શુદ્ધ પરિણમન પણ છે. આત્મદ્રવ્યનું શુદ્ધ પરિણમન પણ છે, એક જ જીવમાં છે અને એક જ કાળે પણ છે, આવું અસ્તિત્વ છે ખરું. શું? પરંતુ એક વિશેષ, હવે એમાં શું છે, વિશેષતા શું છે કે કોઈ પણ હાનિ નથી, એથી કરીને એમાં એ જીવને કાંઈ બીજું નુકસાન નથી, એ ભૂમિકાનું નુકસાન નથી એમ લેવું. શું? ચતુર્થ ગુણ સ્થાને, ચતુર્થ ગુણ સ્થાન અનુસાર અવિરતપણાના પરિણામ હોય તો પણ ચોથો ગુણ સ્થાન ન જાય, એથી નીચે ના હોય તો ચાલ્યા જાય. શું? પંચમ ગુણ સ્થાને, પંચમ ગુણ સ્થાન યોગ્ય શુભ ભાવ હોય તો પંચમ ગુણ સ્થાન ન જાય. શું? અને છઠ્ઠા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાન યોગ મહાવ્રત આદિ શુભ ભાવ હોય તો કઈ છઠ્ઠું ગુણ સ્થાન હાનિ પામે નહીં, એટલે શુદ્ધત્વ પરિણમન હાનિ નથી પામતો એનાથી એમ કે છે. તો શું થાય છે કે શુદ્ધત્વ પરિણમન ને લઈને તે ગુણ સ્થાન નો રાગ હાનિ પામે તો ઉપરના ગુણ સ્થાને જાય સાધક. આટલું વિશેષ છે. છે તો બે અંશ, પણ જે અશુદ્ધ રાગાદિ પરિણમન છે તેનાથી શુદ્ધત્વ પરિણમન હાનિ પામતું નથી, પણ શુદ્ધ પરિણમન થી રાગ હાનિ પામી જાય તો ઉપરના ગુણ સ્થાને જાય, આમ કેવું છે. પડવાની વાત નથી લેવી અહીંયા, ચડવાની જ વાત લેવી છે. શું? કોઈ પણ હાનિ નથી, ભાવાર્થ આમ છે કે એક જીવમાં એક જ કાળે જ્ઞાન અને ક્રિયા બંને કઈ રીતે હોય છે એ પ્રશ્ન પોતે ઉઠાવ્યો છે, પછી ઉત્તર આપશે ભાવાર્થમાં. કે એક જ જીવમાં જ્ઞાન પણ હોય અને શુભ ભાવનો બંધ થાય એવી શુભ ભાવરૂપ ક્રિયા પણ હોય, તે બંને કેવી રીતે હોય? સમાધાન આમ છે કે એમાં વિરુદ્ધ તો કાંઈ નથી. એનું સમાધાન એમ છે કે એમાં કોઈ વિરોધ નથી, બે સાથે રહી શકે છે કેટલાક કાળ સુધી, એટલે સાધક અવસ્થા છે ત્યાં સુધી, કારણ કે એ કાળ મર્યાદિત છે. કેટલાક કાળ સુધી બંને હોય છે, એવો જ વસ્તુનો પરિણામ છે. શું? એવો જ વસ્તુનો પરિણામ છે સાધક અવસ્થામાં, પરંતુ વિરોધી જેવા લાગે છે. એ બંને ભાવ પરસ્પર વિરોધી હોય એટલે જરાક એમ લાગે કે આમ કેમ રહેતું હશે, બંધ પણ થાય અને મોક્ષ પણ થાય, બે કેવી રીતે થતું હશે કે થાય બે થાય. શું? પરંતુ વિરોધી જેવા લાગે છે, છતાં પણ પોતપોતાના સ્વરૂપે છે, વિરોધ તો કરતા નથી. કોઈ કોઈનો વિરોધ નથી કરતા, પોતપોતાના સ્વરૂપે છે. શુભભાવ શુભભાવનું કામ કરે છે, શુદ્ધ પરિણામ શુદ્ધ પરિણામનું કામ કરે છે, દરેક પોતપોતાનું કામ કરે છે, કોઈની સાથે એકબીજા તકરાર કરતા નથી. શું? સાધક દશામાં પુરુષાર્થ જેટલો છે એટલો સાધતા જાય છે, જેટલો પુરુષાર્થ ઓછો છે એટલું એડજસ્ટમેન્ટ શુભ ભાવમાં આવીને કરે છે, એને અપવાદ માર્ગ કહેવામાં આવે છે. માર્ગ ની અંદર બે વાત લીધી છે, એક સિદ્ધાંત માર્ગ અને એક અપવાદ માર્ગ. તો સિદ્ધાંત માર્ગ એવો છે કે કેવળ વિતરાગતા જ આદરણીય છે અને શુભ રાગ કિંચિત માત્ર પણ આદરણીય નથી, કેમ કે બંધ તત્વ છે, નુકસાનનું કારણ છે. તો નુકસાન 100 વર્ષે કોઈ કરવા તૈયાર થાય નહીં, પર વર્ષે નુકસાન ખમવું પડે એ બીજી વાત થઈ ગઈ, પણ 100 વર્ષે કોઈ નુકસાન કરવા માંગે નહીં, બસ આવી વાત છે. જેમ કે કોઈ માણસને ભૂલ થઈ ગઈ, સામાન અથડાઈ જાય છે કે નહીં, કેસ થઈ ગયો તો દંડ ભરવો પડે, એમ પણ દંડ ભરવામાં રાજી શકાય. હવે કોઈ એમ કે ભાઈ તમારો કામ એવું છે કે આમાં માણસ કદાચ મરી પણ જાય તમારા એક્સિડન્ટથી, એટલે વધુમાં વધુ આટલો દંડ છે ને ઓછામાં ઓછો આટલો દંડ છે, મારે શું કરવું, એમાં મિનિમમ ને મેક્સિમમ હોય છે ને દંડ કરવામાં, અને પ્રાપ્ત ડિસ્ક્રિશનરી પાવર હોય છે, પોતે નિર્ણય લઈ શકે. શું ત્યારે જેને દંડ નથી ભરવો એ શું કરે? શ્રીમંત માણસ હોય તો ગરીબ આઈ ગાય શું કે, ભાઈ સાહેબ હું તો સામાન્ય માણસ છું, અથવા ગરીબ માણસ છું એમ પણ કે. ઠીક, અભિનય બરાબર ગરીબ જેવો જ કરે, એ વખતે ગરીબ કરે એવી રીતે બરાબર છે, એને ભાન છે કે નહીં હું ગરીબ નથી એમ, કેટલું ઓછું થાય એટલું કરજો, જાણી જોઈને મેં કઈ આ કર્યું નથી, ભૂલ થઈ ગઈ છે, હું એ સ્વીકારી લીધી છે. પછી વધુમાં વધુ દંડ થાય ને ઓછામાં ઓછો દંડ થાય એમાં મોટો ફરક હોય, ઘણી વાર કે ઓછામાં ઓછો 1 રૂપિયો દંડ ને વધુમાં વધુ 10,000 રૂપિયા દંડ. શું પછી સારા માણસ જાણીને 1 રૂપિયામાં છોડી દે કે 100 રૂપિયામાં છોડી દે તો રાજી થઈને આપે ને, દંડ ભરીને રાજી કોઈ થાય? દંડ ભરવામાં કોઈ રાજી થાય? 1 પૈસો પણ દંડ ભરવામાં કોઈ રાજી થાય નહીં. કેમ? દંડ ભરવો એ જ કલંક છે, કેમ કે ગુનો તો સાબિત થઈ ગયો, છતાં રાજી થઈને શું કરવા આપે છે કે નહીતર વધારે દંડ ભરવો પડે. તો માટે રાજી થયો, ઓછા દંડમાં રાજી થયો, હાચે રાજી થયો છે એ રાજી કરાજી પણ ખોટો અને રાજી પણ ખોટો થયો છે. એવી રીતે અહીંયા થવું છે પૂર્ણ વિતરાગ, પણ પોતાની એટલી પુરુષાર્થની શક્તિ નથી તો શુભ ભાવમાં આવે છે, અને શુભ ભાવમાં આવે ત્યારે ઉત્સાહ પણ બતાવે છે. શું ભક્તિ આદિ કરે ઉત્સાહથી કરે તો પણ ખરેખર એને એ કરવું છે ને કરે છે એમ નથી, એ પર વર્ષે પરિણમે છે, 100 વર્ષે પરિણમતા નથી એમ લેવું. શું એ પ્રકારનું આચરણની અંદર હંમેશા બાંધછોડ કરવાની, અપવાદ માર્ગની અંદર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને પણ મોક્ષ માર્ગમાં સ્વીકારવામાં આવી છે, અપવાદ માર્ગ તરીકે એને સ્વીકારવામાં આવી છે. શું સિદ્ધાંત તરીકે એનો સ્વીકાર નથી, પણ અપવાદ તરીકે એનો સ્વીકાર છે. અને એ રીતે બહુભાગ સાધકો, શું મોટા ભાગના સાધકો એવી જ રીતે મોક્ષ પામ્યા છે. શું એડજસ્ટમેન્ટ કરતા કરતા, કેમ કે અનાદિકાળથી સંસારમાં ઊંધા રસ્તે ચાલ્યા છે, એટલે સવળી ગતિમાં આવવામાં ઘણી જગ્યાએ એને તકલીફ પડે છે ભૂતકાળને હિસાબે. તો એ જાતનું પોતે બાંધછોડ કરતા કરતા આગળ વધે છે, બાંધછોડ કરતા કરતા આગળ વધે છે. એ દ્રષ્ટાંત એક બીજો પણ આપણે લઈએ છીએ, કોઈ માણસને દુકાન ધંધો બંધ કરવો છે, સેંકડો આઈટમ લઈને વેપાર કરતો હતો, એ વેચતા 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 4-5 આઈટમ એવી રહી કે એકલી ખપતી નથી. શું હવે એને કાઢવા માટે બીજી જેની સાથે ખપતી એવી 4-5 આઈટમ જો ફરીને લાવવામાં આવે તો 10-10 નીકળી જાય, નહીતર આ 5 હેરાન કરે, કોઈ લે નહીં ભાઈ. સાથે ખાંડની સાથે ચા મળતી હોય તો લેવી છે, એટલી ચા નથી જોતી કે એટલી ખાંડ નથી જોતી. તો એ વખતે બીજી 5 આઈટમ ખરીદીને રાખવી એ વેપાર વધારવાનો હેતુ નથી, પણ વેપાર બંધ કરવાનો એમાં હેતુ છે. અને એ પદ્ધતિ યોગ્ય પણ છે જ, એ પદ્ધતિ અયોગ્ય નથી પણ યોગ્ય પદ્ધતિ છે. એ રીતે આમાં એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે આચરણની અંદર, એ પ્રકાર છે. એટલે કેટલો કાળ સુધી બંને હોય છે, વિરોધી જેવા લાગે તો પણ વિરોધ કરતા નથી, એટલા કાળ સુધી જેમ છે તેમ કહે છે આચાર્ય મહારાજ. પોતે એમ કહે છે શું કે જેટલો કાળ આત્માના મિથ્યાત્વ રૂપ વિભાવ પરિણામ મીટા છે, આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે, તેને પૂર્વોક્ત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપક્વતાને પામતો નથી, અર્થાત ક્રિયાનો મૂળથી વિનાશ થતો નથી. શું એ જે પરિણામ છે એ મિથ્યાત્વ રૂપ વિભાવ પરિણામ તો એના મટી ગયા છે સાધક અવસ્થામાં, આત્મદ્રવ્ય શુદ્ધ થયું છે અનુભવમાં, શુદ્ધ આત્મદ્રવ્ય પરિણામ સહિત અનુભવાય છે, તો પણ પૂર્વોક્ત ક્રિયાનો ત્યાગ બરાબર પરિપક્વતાને પામતો નથી. એટલે શું છે, કેરી પાકે તો ખરી જાય, ફળ પાકીને ખરે, એમ પર્યાયનો અભાવ પણ એવી રીતે થાય, બળજબરીથી નહીં, સહેજે છૂટી જાય એવી રીતે, શુભ ભાવનો અભાવ કેવી રીતે થાય, સહેજે છૂટી જાય એવી રીતે, એનો વિનાશ મૂળથી નથી થતો ત્યાં સુધી. શું ભાવાર્થામ છે કે જ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવ પરિણમન છે, બસ અહીંથી વાત ખોલે છે. શું અહીંથી મોટું પાટિયું ભર્યું છે પાછું, આ આ જગ્યાએ એમને વિશેષ વાત કરી છે. હં, એ બીજે સમયસારમાં બીજે ક્યાંય નથી, પછી એ બી સરસ વાત કરી છે. શું જ્ઞાની છે ને, એટલે કે જ્યાં સુધી અશુદ્ધ પરિણમન છે ત્યાં સુધી જીવનું વિભાવ પરિણમન છે. તો કે એને જે અંશ વિભાવનો અંશ રહ્યો તે વિભાવ પરિણમન શું કરવા રહ્યું, હવે આત્મા શુદ્ધ છે એમ ખબર પડી, શ્રદ્ધા પણ એવી જ છે, શુભ ભાવ કરવા જેવો નથી એનો અભિપ્રાય ને શ્રદ્ધા બે છે, પછી શું કરવા કરે છે. તો કે કરે છે ને એને થાય છે, અને શું કરવા થાય છે એ વાત ખોલી નીકળે છે. હવે કે જ્ઞાની જીવને પણ શા માટે રાગ થાય છે, એ તો રાગ કરવાની ના પાડે છે, ઉપદેશમાં પણ રાગ કરવાની ના પાડે છે, ને પોતાને શું કરવા રાગ થાય છે, ઉપદેશ આપે છે ત્યારે એમને રાગ થયો ઉપદેશ આપવાનો, શું કરવા થાય છે કે. તો કે એનું કારણ બતાવીએ કે તે વિભાવ પરિણમનનું એક અંતરંગ નિમિત્ત છે અને એક બહિરંગ નિમિત્ત છે, બે કારણ છે નિમિત્ત, એટલે અહીંયા કારણ લેવા, એક બહારમાં કારણ છે એક અંદરમાં કારણ છે, એ બે કારણ ઊભા છે ત્યાં સુધી અને થયા કરશે એમ કે છે. ત્યાં સુધી જે પાક્યું નથી અને વિતરાગતા થવાનો પાક અવસ્થા પાકી નથી તેનું વર્ણન, શું એનું વર્ણન કરે છે. અંતરંગ નિમિત્ત જીવની વિભાવ રૂપ પરિણમન શક્તિ, શું પહેલી જ અંતરંગ નિમિત્તની વાત કરી એમણે, અંતરંગ નિમિત્ત શું છે કે જીવની વિભાવ રૂપ પરિણમન શક્તિ, જીવમાં વિભાવપણે પરિણમવાની યોગ્યતા છે એમ કહેવું છે. હા, અહીંયા બે પ્રકારે વાત થઈ શકે છે, એક તો પર્યાયની યોગ્યતા છે ત્યાં સુધી પરિણમશે એક, બીજું જે જીવ એ એક યોગ્યતા છે ધર્મ છે, ત્રિકાળી શક્તિ નથી. એક જે વૈભાવિક શક્તિ છે આપણે પંચાધિકાર એ વાત લીધી છે, જરા શું મંત્ર નિમિત્તમાં પંચાધિકારે આ રીતે વાત લીધી છે કે જે વૈભાવિક શક્તિ છે એનું જે વિભાવ રૂપ પરિણમન છે એ નિમિત્ત થાય છે શુભ રાગ આદિ વિભાવ કરવા, વિભાવ થવામાં. અને વિભાવિક શક્તિનું શુદ્ધ પરિણમન સિદ્ધ પર્યાયમાં થશે ત્યારે સામાન્યમાંથી વિશેષ પર્યાય થવો એટલો જ વિભાવ છે, એથી વધારે વિભાવ નથી. ને એમાં કોઈ મળ નથી, કોઈ વિક્ષેપ નથી, એમાં કોઈ દોષ નથી, નિર્દોષ પરિણમન છે, શુદ્ધ સિદ્ધ દશામાં
શુદ્ધ પરિણમન.
હા, શુદ્ધ પરિણમન છે. એ વિભાવિક શક્તિ ત્રિકાળી છે અને એનું સંસાર અવસ્થામાં અશુદ્ધ પરિણમન અને નિર્વાણ અવસ્થામાં શુદ્ધ પરિણમન એમ લેવું છે. અંતરંગ નિમિત્ત જીવની વિભાવરૂપ પરિણમન શક્તિ અને બહિરંગ નિમિત્ત મોહની કર્મનો કર્મરૂપ મોહની કર્મરૂપ પરિણમેલો પૂદગળ પિંડનો ઉદય, શું જે બહારમાં કર્મનો ઉદય આવ્યો તે વિપાક રૂપે, અને તે મોહની કર્મ બે પ્રકારનું છે, એક મિથ્યાત્વ રૂપ એટલે દર્શન મોહનીનું અને બીજું ચારિત્ર મોહની રૂપ છે. જીવના વિભાવ પરિણામ પણ બે પ્રકારના છે. જીવનો એક સમ્યત્વ ગુણ છે, તે જ વિભાવ રૂપ નિમિત્ત છે ચારિત્ર મોહ રૂપ પરિણમેલો પૂદગલ પિંડનો ઉદય. આ તો સમજાય, વિશેલી વાત છે એટલે વિશેષ વિસ્તાર આપણે નથી કરતા. હવે એ તો એક સામાન્ય વાત બધાને સમજાય એવી છે. શું વિશેષ આમ છે કે હવે વાત પાછી સૂક્ષ્મ ખુલે છે. વિશેષ આમ છે કે ઉપશમનો ક્ષપણનો ક્રમ આવો છે. ઉપશમ અને ક્ષપણ થવાનો દર્શન મૂળનો ઉપશમ થઈને ક્ષપણ થાય. કોઈ દિવસ દર્શન મૂળ છે એક સીધો ક્ષય થાય નહીં. બહુ બળવાન પ્રકૃતિ છે, સૌથી વધારે ચીકણી અને બળવાન પ્રકૃતિ છે. છોડી છૂટે નહીં અને છૂટે તો પહેલા ઉપશમ થઈને ક્ષય થાય, સીધો ક્ષય થાય નહીં. કે પહેલા મિથ્યાત્વ કર્મનો ઉપશમ થાય છે. જો ગમે એટલી પ્રકૃતિ છે પણ વાત મિથ્યાત્વની લઈએ છીએ, કેમ કે ગ્રંથિ છે ને, સમયસાર ગ્રંથ મિથ્યાત્વ મટાડી અને સમ્યક્ત્વ પ્રાપ્તિનો આ ગ્રંથ છે. એ ચર્ચા એ નહીં કરશે, બાકી તો ઘણી પ્રકૃતિઓ છે પણ બીજાની ચર્ચા નથી કરતા. એ પહેલા મિથ્યાત્વ કર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે, તેના પછી ચારિત્ર મોહ કર્મનો ઉપશમ થાય છે અથવા ક્ષપણ થાય છે. તેથી સમાધાન આમ છે કે પહેલા અનુભાગ કપાય એમ કહે છે, ઉપશમ થાય બંને મોહમાં, પહેલા ઉપશમ થાય. વૈરાગ અને ઉપશમ ત્યાં ચારિત્ર મોહનો ઉપશમ લેવો છે. વૈરાગ ઉપશમમાં કેવો ઉપશમ લેવો છે, ચારિત્ર મોહનો ઉપશમ લેવો છે. અને એ વખતે દર્શન મોહનો અનુભાગ કપાય ત્યારે દર્શન મોહનો ઉપશમ સમ્યક દર્શન થતાના કાળમાં લેવો છે. શું પેલા મંદ થાય ને પછી ઉપશમ થાય. તેથી સમાધાન આમ છે કે કોઈ આસન ભવ્ય જીવને કોને લીધો, જેનો સંસારનો કિનારો હવે નજીક છે, આસન એટલે નજીક, ભવ્ય એટલે ભવ્યતા પ્રગટ થવાનો કાળ, ભવ્યતા પ્રગટ થાય એટલે એનો સંસાર હવે પૂરો થવાની તૈયારી થઈ ગઈ. કોઈ આસન ભવ્ય જીવને કાળ લબ્ધિ પ્રાપ્ત થવાથી એટલે એનો કાળ પાકવાથી એમ કે છે. શું આ વાત ઘણાને સમજાતી નથી, કાળ લબ્ધિ પણ માણસ ઊંઘી જાય છે પછી સવારે ઉઠવાના ટાઈમે એની મેળે ઉઠે છે કે નહીં, કોઈને ઉઠાડવા પડે એ વાત આપણે છોડી દઈએ. સામાન્ય રીતે દરેક પોતાની મેળે નિંદર પૂરી થાય એટલે ઉઠી જાય છે કે નહીં, આંખ શું કરવા ખુલી એ ટાઈમે, નિંદ્રા પૂરી થઈ, જે નિંદ્રા આવવી જોઈએ તે એ નિંદ્રા પૂરી થઈ એટલે આંખ ખુલી ગઈ. શું કરવા ખુલી ગઈ કોઈ સવાલ છે, નિંદ્રા પૂરી થઈ એમ અહીંયા ભાવ નિંદ્રા દર્શન મોહની છે. દર્શન મોહ નો જેવો અનુભાગ ઘટ્યો અને જીવ જાગી ગયો તો જાગી ગયો એમ કે છે, એને કાળ લબ્ધિ કહેવામાં આવે છે. એવું કાળ લબ્ધિ પ્રાપ્ત થવાથી મિથ્યાત્વ રૂપ પુદ્ગળ પિંડ કર્મ નો ઉપશમય છે અથવા ક્ષપણ થાય છે. આમ થતાં જીવ સમ્યત્વ ગુણ રૂપ પરિણમે છે અને જ્યારે મિથ્યાત્વનો ઉપશમ થાય ત્યારે અહીંયા ભાવમાં પણ ઉપશમ થાય અને જીવ શુદ્ધ રૂપે પરિણમવા લાગે છે. સમ્યક્તપણે પરિણમે એટલે શુદ્ધ રૂપે પરિણમવા લાગે છે. તે પરિણમન શુદ્ધતા રૂપ છે અને તે પરિણમન છે તે શુદ્ધ પરિણમન છે. તે જ જીવ જ્યાં સુધીમાં ક્ષપક શ્રેણી ઉપર ચડશે ત્યાં સુધી ચારિત્ર મોહ કર્મનો ઉદય છે. ક્ષાયિક શ્રેણી ન માંડે આઠમા ગુણ સ્થાનથી આગળ જઈને અપૂર્વકરણ કરીને ક્ષાયિક ભાવે ત્યાં સુધી એને ચારિત્ર મોહનો ઉદય વર્તે છે અને એને ચારિત્ર મોહના રાગાદી પણ થાય છે ગુણ સ્થાનના પ્રમાણમાં. તેવું ઉદય થતાં જીવ પણ વિષય કષાય રૂપ પરિણમે છે ત્યાં સુધી ચારિત્ર મોહ કર્મનો ઉદય છે. તે ઉદય હતા એટલે ઉદયમાં જેટલા અંશે જોડાય એટલા અંશે, જેટલો ઉદય હોય એટલો પૂરો જોડાય એવું કંઈ જરૂરી નથી, એથી ઓછા પણ જોડાય, પણ જોડાય એટલો એને વિષય કષાયના પરિણામ પણ સાધક જીવને થાય છે. અને તે પરિણમન રાગરૂપ છે અશુદ્ધ રૂપ છે એવું સાધક જીવનું પરિણમન રાગરૂપ છે અને અશુદ્ધ રૂપ છે. અશુદ્ધિમાં શુદ્ધિ નથી એમ કે છે. તેથી કોઈ કાળમાં જીવને શુદ્ધપણું અને અશુદ્ધપણું એક જ સમયે ઘટે છે, વિરુદ્ધ તો નથી. કોઈ કાળમાં એટલે સાધક દશાના કાળમાં લેવું, શુદ્ધપણું પણ છે અને શુદ્ધપણું પણ છે, બંને એક જીવની દશામાં રહે છે, એમાં કાંઈ વિરોધ નથી. એનું નામ જ સાધકપણું છે, એમાં વિરુદ્ધપણાનો કંઈક વાત લેવી નહીં. આમ કેમ બની શકે? અમુક પરિણામ એવા છે કે સાથે ન રહીએ, જેમ કે મિથ્યાત્વ અને સમ્યક્ત્વ સાથે ન રહીએ. એક જીવને સાથે ન હોય પણ વિતરાગતા અને રાગ સાથે હોય, ચારિત્ર મૂળ નો રાગ અને વિતરાગતા બંને સાથે હોય. હા, વિતરાગતા હોય ત્યારે અનંતાનુબંધ નો રાગ ન હોય પાછો, પછી અપ્રત્યાખાનવર્ણી અપ્રત્યાખાનવર્ણી ને સંજલન ત્રણ માંથી ત્રણ અથવા બે અથવા એક હોય શકે છે, પણ એને અનંતાનુબંધ નો ન હોય. એમ એના ગુણસ્થાન અનુસાર પરિણામના પણ નિયમ છે, એના નિયમ છે, એનું વિજ્ઞાન છે, સાયન્સ છે, એનું લોજિક છે, શું અને એ વસ્તુનું સ્વરૂપ છે એમ લેવું. આખરમાં એ વસ્તુનું સ્વરૂપ છે. એટલે એમાં વિરુદ્ધ તો કાંઈ નથી. કિંતુ કહીને કહે છે કે કોઈ વિશેષ છે, તે વિશેષ શું પ્રકારે છે જેમ છે તેમ હવે કહેવામાં આવે છે. કિંતુ કહીને કીધું કે અત્ર અપી એક જ જીવને એક જ કાળે શુદ્ધપણું અને અશુદ્ધપણું જો કે હોય છે તો પણ તે પોતપોતાનું કાર્ય કરે છે. જે હોય છે તે પોતપોતાનું કાર્ય કરે છે, એક સાથે હોય છે ને હોય છે તે પોતપોતાનું કાર્ય કરે છે. શુદ્ધપણું શુદ્ધતા વધારતું જાય છે, અશુદ્ધપણું છે થોડો બંધ કરીને ઘટતું ઘટતું રવાના થાય છે, એ પાછું વળી ગયેલું અશુદ્ધપણું છે. અશુદ્ધ પરિણામના જે તરંગ છે એ પાછા વળતા પાણીના તરંગ છે, એટલે એમાં ઓટ આવી છે, અને શુદ્ધપણાના જે પરિણામ છે એમાં ભરતી આવી છે. આમ છે, લ્યો છે બે, એક વધતું છે ને એક ઘટતું છે. તે બંને પોતપોતાનું કાર્ય કરે છે. શુદ્ધપણું અશુદ્ધપણું જો કે એક જ જીવને એક જ કાળમાં હોય છે, તો પણ તે પોતપોતાનું કાર્ય કરે છે. યદ કર્મ અવશત બંધાય સમલસતે, શું લીધું કે જેટલી દ્રવરૂપ ભાવરૂપ અંતરજલ્પ બહિર્જલ્પરૂપ સૂક્ષ્મરૂપ અને સ્થૂળરૂપ ક્રિયા સમ્યક દ્રષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં ચારિત્રનો ઉદય બળાત્કાર થાય છે. અવશત શબ્દ લીધો છે, પરવશ કયો કે અવશ કયો, સ્વવશે કરવું નથી જરાય. ગુરુદેવ શ્રી એમ કહેતા કે કોઈ પણ સમ્યક દ્રષ્ટિને પૂછો કે આ સમયે પૂર્ણ શુદ્ધ થવાતું હોય તો એને બીજો સમય જોઈએ છે તો ના પાડશે. કે જો અત્યારે પૂર્ણ થવાતું હોય મારે બીજા સમયે એક સમયની ઉધારી કરવી નથી. તો કે તમારે અત્યારે ને અત્યારે પૂર્ણ શુદ્ધ થવું છે એવો તમારો અભિપ્રાય છે તો કેમ થતા નથી? તો કે એ પરવશ છું, એમાં એમ થવામાં હું પરવશ છું. સો વર્ષે હું અશુદ્ધપણે પરિણમતો નથી, પરવશે પરિણમું છું, અવશે પરિણમું છું, એમ કે છે. શું એ સુગાનીજી બહુ લીધું છે પોતાના પત્રોની અંદર, જરાય રસ નથી, ખેદ થાય છે. શું છતાં પણ પરિસ્થિતિ બસ રહેવું પડે છે, બીજો કોઈ ઉપાય દેખાતો નથી. શું અને એ પણ પોતાને ખ્યાલ છે કે પરમાણુ એક પરમાણુના પર્યાયને આ આત્મા કરી શકતો નથી. એટલું તો નહીં, એ તો ત્યાં સુધી લે છે કે ધ્રુવની દ્રષ્ટિએ તો પરિણામમાં ઉથલ પુથલ કરવાને ધ્રુવનું કાર્ય છે નહીં. એ તો પછી સીધું ત્યાં સુધી લઈ જાય છે પોતે. તો શું 26, 27, 28 પત્રોમાં એ બધું એવું છે, 62 સાલમાં લેખા છે. એટલે 18 સાલ થયું, 62 સાલ એટલે 18 સાલ થયા. બાસઠની સાલમાં રમેશભાઈનું લગ્નનું લખ્યું છે. ફિર ભી લૌકિક વ્યવહાર વર્ષ દો પત્રિકા ભેજવાઈ હૈ, લૌકિક વ્યવહાર થી બોલ્યા બોલાવ્યા નથી. તમને શું અહીંયા બોલાવવા કે હા એમ કરીને લખ્યું છે. શું લૌકિક વ્યવહાર થી બે પત્રિકા મોકલી છે, બાકી ક્યાંય બોલાવતો નથી કે શું. માન સ્તંભ કે સુપ્રસંગ પર ભી મેં વહાં નહીં આ સકુંગા, इसके कारण पत्र के साथ भेजी गई शादी की पत्रिका से मालूम होगा. बड़े पुत्र की शादी 16 की है, पुण्यवानों को शुभ प्रसंग का योग है. એટલે તમને લોકોને ઉને અશુભ પ્રસંગ પર બોલાના ઠીક નહીં હે. ઠીક, છોકરાનું લગ્ન છે એ અશુભ પ્રસંગ છે કે 10 વર્ષનો ઉત્સવ છે ને. 2018 સાલમાં 10મું વર્ષ બેઠું, 9 પૂરા થયા. 2009માં હતો માનસુમના ઉત્સવ, આ 2018 સાલ ચાલે છે. એટલે 10મું વર્ષ બેઠું ને, તો 10 વર્ષે ઉત્સવ હતો ત્યાં. એટલે બોલાવ્યા આ લોકો, તો અમે કંઈક કારણ બોલાવવાનું ગોતી કાઢે વિશેષ પ્રકારે આવો આવો. ફિર ભી લૌકિક વ્યવહાર વર્ષ દો પત્રિકા ભીજવાઈએ, વાંસે આયે પશ્ચાત પરિણતિ કીચડ મેં ફસી રહેતી હૈ. ઠીક, સોનગઢથી આવ્યા પછી અહીંયા કલકત્તામાં તો કીચડમાં ફસાયેલી પરિણતિ છે. જેસી યોગ્યતા હૈ, મારી એવી યોગ્યતા હીણી એમ કે. શું કેટલી વાત કરે છે, ખુલ્લી સરળતા કેટલી છે. જેસી યોગ્યતા હૈ વૈસે નિમિત્તો મધ્ય રહેના હો રહા હૈ, કેમ કે એ પરિણામ તો પોતે ભૂતકાળમાં કરીને સજા ભોગવે છે ને. મારી યોગ્યતા છે આ સંયોગોમાં રહેવાની, એટલે એવી જ પરિસ્થિતિમાં રહેવું પડે છે. પ્રત્યક્ષ દુઃખ સમૂહ મેં વેદન ચલતા હૈ અને એનું દુઃખ ઘણું છે, પરંતુ એક હી ઝટકે મેં હટના નહીં હોતા હૈ. થાક દેને છોડી દેવું જોઈએ એ છૂટાતું નથી. ઘર છોડીને નીકળી પડ્યા ઘણા, હું નીકળી શકતો નથી. રસ બિલકુલ નહીં હૈ. શું કે છે હવે? રસ બિલકુલ નહીં હૈ, ખેદ વર્તતા હૈ, ફિર ભી ઇધર સે નિવૃત્તિ યોગ નહીં બેઠતા. આ સ્થિતિમાં પણ નિવૃત્તિનો યોગ, હજુ નિવૃત્તિ માટે ઝંખે છે જ્ઞાની થઈને. શું? યોગી પૂર્વ કર્મ કી દેન હી હૈ, અખંડ કી અખંડતા કા પ્રયાસ ભી શિથિલ સા હી રહેતા હૈ. અત્યારે તો પુરુષાર્થમાં પણ થોડી શિથિલતા આવી છે પરિણામની અંદર. એ લેવલમાં મુક્ષુની જેમ ને દરેક ગુણ સ્થાનમાં પણ ચડ ઉતર થોડા પરિણામ થાય છે. પછી જોયું કેવી ભક્તિ કરી છે, હવે તેને ભક્તિ વિશેષ કરે છે, હવે તેને શુષ્કતા ન કરે. શું થઈ ગયું? હું તો સમ્યક દ્રષ્ટિ છું ને, હોય તો એમ નથી. હે ગુરુદેવ, આપને તીવ્ર ભક્તિ કા ઉદય હોને સે હી ઇધર કે દુઃખ કા ઇલાજ હોગા. નિવૃત્તિ ક્યારે મળશે? પુણ્ય ઉદય આવશે ત્યારે. પુણ્ય ઉદય ક્યારે આવશે? કે તમારી તીવ્ર ભક્તિ કરીશ ત્યારે આવશે. એમ કહે છે ને, હે ગુરુદેવ, આપને તીવ્ર ભક્તિ કા ઉદય હોને છે એ ઇધર કે દુઃખ કા ઇલાજ હોગા, દૂસરા કોઈ ઇલાજ નહીં યહ ભલી ભાંતિ જાણતા હું. અધિક ક્યાં લિખું? સોનગઢ કી દયા કા પાત્ર હું. કેટલી સરળતા કેટલી છે. હે પ્રભુ, શીઘ્ર ઇધર સે નિવૃત્ત હોકર ગુરુ ચરણો મેં રહેના હોવે, કે જિન્હોને અખંડ ગુરુવાસ મેં કરના સિખાયા હૈ, એવા ગુરુના ચરણમાં રહેવા માગું છું. મેરે પરિણામો કી સ્થિતિ સમય સમય કી લિખી તો જા નહીં સકતી, ઇતના હી કહે સકતા હું કે બિના રસ કે ભી પરિસ્થિતિ બસ લાચારી સે હી ઇધર કે અશુભ ઉપયોગ મેં રહેના હોતા હૈ. અવશ્યતા આવ્યું ને, શું શબ્દ લેખા છે અવશ્યતાના? કે બિના રસ કે પરિસ્થિતિ બસ લાચારી સે હી ઇધર કે અશુભ ઉપયોગ મેં રહેના હોતા હૈ. આ શુભમાં તો પરાણે રહ્યો છું, અવશ્ય રહ્યો છું. મેરી ભૂમિકા મેં અશુભ ઉપયોગ કી હી અધિકતા હૈ. રસ્તે અને ધંધાનો જે પરિસ્થિતિ છે એમાં અશુભ ઉપયોગની અધિકતા છે. ક્યારેક સ્થિરતા કે પ્રયત્ન સમય ભી, એ વખતે પાછો પુરુષાર્થ કરું છું, આ બાજુ અશુભ ઉપયોગ ચાલતું જાય છે ને આ બાજુ પુરુષાર્થનું પણ જોર કરું છું, એ પ્રયત્ન કાલે પણ મારી આ સ્થિતિ છે. અધિક ક્યાં લિખું? ધ્રુવ આત્મા તો પરિણામોની ભી કિંચિત ઉથલ પુથલ નહીં કર સકતા. હવે આ જે અશુભ ઉપયોગ ને શુભ ઉપયોગની ને શુદ્ધ ઉપયોગની વાત ચાલે છે પરિણામોની, પણ મારો ધ્રુવ આત્મા તો એ પરિણામોમાં પણ ફેરફાર કરી શકે એવું નથી. એવી જે ધ્રુવની શ્રદ્ધા વ્યાપક ભાવે યથાર્થ ધ્રુવ મેં શ્રદ્ધા કી યથાર્થ વ્યાપકતા કા યહ નિયમ હૈ કે એ ફેરફાર કરી ધ્રુવ ફેરફાર કરી શકે નહીં, એસા શ્રી ગુરુદેવને બતાયા હૈ, વહ સહી હૈ, સમજ મેં ભી હૈ. રાગ કો ઇધર કરો ઉધર કરો, આ તો ઉપદેશ તો આવે છે, પણ કે ભાઈ અશુભ રાગ નહીં કરો, અશુભથી બચવા શુભ કરો, આમ કરો પરિણામ આમ કરો, અને પરિણામમાં અતેમ નહીં કરો. તો એ કોને માટે કીધું છે? કે પરિણામો પર અસ્તિત્વ સમજને વાલે કે લીએ અપેક્ષિત કથન હૈ. પરિણામ ઉપર જેને અસ્તિત્વ રાખી લીધું છે અને પરિણામનો કર્તા થઈને પરિણમે છે, એની ભાષામાં એને સમજાવવા માટે એ વાત છે ઉપદેશની. ખરેખર પરિણામને આમ કરો ને તેમ કરો એ ધ્રુવાત્મા કરી શકતો નથી, એમ શ્રદ્ધા કરવાની છે. કેવી શૈલી કરી છે શ્રદ્ધાની શૈલી, કેવી કરી છે? આ શૈલી બહુ ઓછી જગ્યાએ મળે, હો એવી બહુ સાધારણ વાતો લખી છે એમણે, જે લખી છે. પરિણામ કો રાગ કો ઇધર કરો ઉધર કરો આદિ તો પરિણામો પર અસ્તિત્વ સમજને વાલોં કે લીએ અપેક્ષાઓ કે કથન હૈ, એ તો મર્યાદિત વાત છે, કરી શકાતું નથી. પરિણામ શુભ હૈ અશુભ હૈ ઇનમેં કિતના પુરુષાર્થ અથવા રસ ભી સહેજ લગ જાતા હૈ આદિ વગેરે વગેરે. ધ્રુવ કે એકતા સહિત કે સહિત કે જ્ઞાન મેં આતા રહેતા હૈ, જેને ધ્રુવની સાથે એકત્વ અભેદતા સધાઈ ગઈ એવા જ્ઞાનમાં એ બધા પરિણામો અંતર અવલોકનમાં જણાઈ જાય છે, કે શુભમાં કેટલો રસ પીડ્યો અશુભમાં કેટલો રસ પીડ્યો પુરુષાર્થ વિધો કે ઘટ્યો એ બધું એમાં જણાય, એ જણા સહેજે સહેજે જણાઈ જાય છે. એમાં ઉપદેશની વાત તો માત્ર અપેક્ષિત છે, બાકી એ બધા જણાઈ જાય છે અને પુરુષાર્થ પુરુષાર્થનું કામ કરે જાય છે. અન્ય તરફ કે રાગ મેં નિરંતર રસ નહીં હૈ, શું શુભ નિમિત્તો કે શુભ મેં અધિક મંદ કસાય અધિક, શું એ બધું થયા છતાય છે એમ કે એ બધું જ્ઞાનમાં છે, પરંતુ મુખ્ય સંગ તો નિર્બાધ ચૈતન્ય કાહી હૈ, મુખ્ય વાત તો સ્વરૂપની સાથે છે, બાકી બધું ગૌણ છે, અન્ય સંગ તો ઉદયાધીન હૈ. બહુ સારો વિષય આવી ગયો છે 28મા પત્રમાં. ના એ બધી જાતનું એડજસ્ટમેન્ટ કરે છે, થાય છે ત્યાં સહેજે સહેજે થાય છે, કરતું તો બુદ્ધિ નથી, પણ સહેજે સહેજે જેમ ચાલતા ચાલતા કોઈને ઠેસ વાગે તો સાવ પડી ન જાય, ગળથોલિયું ખાય તો સાવ ન પડી જાય, એનો પ્રયત્ન સહેજે થાય કે વગર સહેજે થાય? કે સહેજે થાય, બેલેન્સ જાળવવું એ સહેજે સહેજે થાય અત્યારે, શું એમ થોડું ગળથોલિયું ખાઈ જાય તો પણ એ અવશે થાય છે, પરવશે થાય છે, કોઈ પડવા ઈચ્છતા નથી. એટલે અવશત લીધું છે, શું મિથ્યા દ્રષ્ટિ પુરુષ સર્વથા ક્રિયાથી વિરક્ત હોવા છતાં, એટલે અંદરથી શુભભાવથી હાવ છૂટા પડી ગયા છે. વિરક્ત નો અર્થ શું છે? જરાય રસ નથી, ભિન્ન પડી ગયા છે, છતાં ચારિત્રના ઉદયે બળાત્કાર થાય છે, શું જાણે કોઈ બળાત્કારથી નથી કરવું છતાં કરવું પડે એ રીતે થાય છે, કે જેટલી ક્રિયા છે તેટલી, ભલે એ અવશ્ય થાય તો પણ તેટલી ક્રિયા નાના વર્ણાદિ કર્મબંધને કરે છે. તે સો વર્ષે તો કર્મબંધ થાય, પણ પર વર્ષે શુભ ભાવ થાય તો એનાથી થાય તો કર્મબંધ જ થાય, એનાથી કઈ છૂટી ન જવાય, શું એનાથી કર્મબંધ થા કરે છે. સંવર નિર્જરા અંશ માત્ર પણ કરતી નથી, ચોખ્ખી ચોખ્ખી વાત છે, જરાય ગોળ ગોળ વાત નથી રાખી, ચોખ્ખી જ વાત કરી, જે અંશથી બંધ થાય એ અંશથી સંવર નિર્જરા બિલકુલ થાય નહીં. આ તો થોડોક શુભ ભાવ કરે ને તો આપણે બહુ નિર્જરા કરી, ઘણી સાધના કરી, થોડો ઉપવાસ કર્યો કે કંઈક એક બે ચીજનો ત્યાગ કર્યો તો કે આપણે સાધના કરી આરાધના કરી અને નિર્જરા ઘણી કરી નાખી, ભાઈ શુભ ભાવ છે ને બંધનું કારણ છે, એનાથી સમર નિર્જરા કાંઈ થતી નથી. બહુ સ્પષ્ટ વાત છે. તદ એકમ જ્ઞાનમ મોક્ષાય સ્થિતમ. આ મોક્ષનો સિદ્ધાંત કે પૂર્વોક્ત એક જ્ઞાન અર્થાત એક જ્ઞાનમય પરિણમન અથવા એક શુદ્ધ ચૈતન્ય પ્રકાશનું પરિણમન જ્ઞાનાવરણાદિ કર્મ ક્ષયનું નિમિત્ત છે. એ જ્ઞાન દર્શન ચારિત્ર છે, એ જ કર્મબંધનું નિમિત્ત છે. ભાવાર્થ આમ છે કે એક જીવમાં શુદ્ધપણું અશુદ્ધપણું એક જ કાળે હોય છે, પરંતુ જેટલા અંશે શુદ્ધપણું છે તેટલા અંશે કર્મક્ષપણ છે, જેટલા અંશે અશુદ્ધપણું છે તેટલા અંશે કર્મ બંધ થાય છે. એક જ કાળે બંને કાર્ય થાય છે. આમ જ છે તેમાં સંદેહ કરવો નહીં. જો આ શંકા કરવા જેવી વાત નથી, આમ જ હોય સાધક અવસ્થામાં. કેવું છે શુદ્ધ જ્ઞાન? કે પરમમ સર્વોત્કૃષ્ટ છે. એ શુદ્ધ જ્ઞાન શુદ્ધ પરિણામ ઉત્કૃષ્ટ છે અને પૂજ્ય છે. લ્યો આ પૂજ્ય લીધું, પરમમ માંથી કહી દો કે આવું શુદ્ધ પરિણામ થાય તે પૂજ્ય છે. એ પવિત્ર દશા હોવાથી એને પૂજ્ય ગણવામાં આવે છે. પૂજ્ય એટલે પૂજવા યોગ્ય. પૂજવા યોગ્ય માર્ગ ચડાવો કે ન ચડાવો, ઠીક? નહીં તો પછી પૂજાનો અર્થ શું છે? સમ્યક દર્શનની તો પૂજા કરીએ છીએ દસ લક્ષ્મી પર્વમાં. વળી કેવું છે કે સ્વતઃ વિમુક્તમ, કે ત્રણેય કાળે સમસ્ત પદ્રવ્યોથી ભિન્ન છે. આવું પરિણામ મોક્ષ માર્ગીને છે એનું યથાસ્થિત જ્ઞાન કરવું અને ક્યાંય પણ ખોટો સંદેહ કરવો નહીં, શંકા કરવી નહીં અથવા ક્યાંય પણ વિપર્યાસ સમજણમાં રાખવો નહીં, એમ કેવું છે.
ભગવાન